તારીખ 25/1987ના દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 169 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે તથા અવાજ ધીમો છે.
શરૂઆત ક્યાંથી કરી તમે પ્રશ્નને? પહેલો શરૂઆત જે કરી પહેલેથી વિગત રાખી.
મુનિ દિશા અલગ છે, મુનિ દિશા તો મોક્ષ માર્ગ નથી, નથી માર્ગ
બરાબર છે.
મુનિ દિશા અત્યારે આપણને ખુલ્લો
બરાબર છે
આપણા,
એટલે એ પ્રશ્ન તો મુનિ દિશા પ્રાપ્ત કરવાનો પ્રશ્ન તો એક બાજુ રહી જાય છે. હવે વાત કરીએ તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો સવાલ છે. પ્રાપ્ય તો છે પણ એટલો પુરુષાર્થ થાય તો પ્રાપ્ય સર્વથા નથી એવું નથી. પણ અત્યારે તો હજી સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ મુશ્કેલ છે, તો મુનિ દશાની તો વાત તો ઘણી દૂર રહી જાય છે. એટલે જે આપણે અત્યારે શાસ્ત્ર વાંચીએ છીએ એમાં મોટા ભાગે એ વાત છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે એને પોતાના પોતાની સતની ઊંડી જિજ્ઞાસા રાખીને સત સ્વરૂપ પોતાના આત્માને નિર્ણય કરવો જોઈએ. જો પોતાના સ્વરૂપ નિશ્ચય થાય, પોતાના સ્વરૂપની ઓળખાણ થાય, તો એને પોતાના સ્વરૂપમાં રહેલો આત્મવૈભવ છે એનો મહિમા આવે. જો એનો મહિમા આવે તો અનુભવ થાય. વિકલ્પો તો જ્યાં સુધી નિશ્ચય કોનો થશે? નિર્વિકલ્પ સ્વરૂપનો. નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય થશે ફરીથી જ્યારે સ્વરૂપની ઓળખાણ થશે, જેમાં સ્વરૂપ નિશ્ચય થશે. એ સ્વરૂપ નિશ્ચયનો વિષય, ઓળખાણનો વિષય એ તો નિર્વિકલ્પ છે. વિષય નિર્વિકલ્પ છે. વિષય એટલે કોઈ બીજો નથી, હું પોતે નિર્વિકલ્પ છું. જેને હું નિર્વિકલ્પ છું એવો નિશ્ચય થશે એના વિકલ્પનું વમન થઈ જશે, એના વિકલ્પ તૂટી જશે. એને જોર આવશે હું નિર્વિકલ્પ છું એનું. એનું જે જોર આવશે એ જોરમાં એનો વિકલ્પ તૂટશે. એ સિવાય વિકલ્પ તૂટવાનો કોઈ બીજો પ્રયાસ કામમાં નહીં આવે. આ એક જ પ્રકારનો પ્રયાસ છે કે નિર્વિકલ્પ સ્વ સ્વરૂપના જોરમાં વિકલ્પનો અભાવ થાય, નહીતર કોઈ રીતે વિકલ્પ તૂટે એવું નથી. આ નિયમ છે. એટલે થઈ શકે એવું છે કરવા ધારે તો, ન થઈ શકે એવું નથી. ઓળખાણ કરવી જોઈએ પહેલામાં પહેલી, એને પોતાની ઓળખાણ કરવી જોઈએ. એ સિવાય આગળ ચાલે એવું નહીં.
આત્માને નિર્વિકલ્પ વિચારનો અનુભવ કરવા માટે
પોતાના નિર્વિકલ્પ સ્વરૂપને ઓળખે તો એનું જ ઘોલન ચાલે. પછી એના ઘોલનમાં નિર્વિકલ્પ થઈ જાય, વિકલ્પ તૂટી જાય.
તમામ વિકલ્પોની આપણે વાત નથી કરતા. સામાન્ય વિકલ્પો એટલા બધા નુકસાનકારક હતા બીજા જન્મોને, બીજાને માટે વિકલ્પો બીજાને માટે હોય છે. આપણા વિકલ્પો બીજાને અનુલક્ષીને હોય છે પણ નુકસાનકારક નથી હોતા. વાટમંડી એનો આપણે પ્રત્યાઘાત કરીએ છીએ કે આ વિકલ્પો આપણે કરીએ છીએ એ પણ ખોટું છે. છતાં પણ આ દિશા પ્રાપ્ત થાય તો
એ પણ નુકસાન છે હોતા. એ કેવી રીતે નક્કી કર્યું?
જ્યાં
કોઈને હાનિ થવી ન થવી એ તો એના પુણ્ય પાપ ના ઉદય ઉપર આધારિત છે. કોઈના વિકલ્પ થી કોઈને હાનિ લાભ થાય એવું નથી, પણ વિકલ્પ નિષ્ફળ નથી. હાનિ લાભ થાય કે ન થાય એ વિકલ્પ નિષ્ફળ નથી, એનાથી તો એને કર્મ બંધાયું તે બંધાયું છે. નિર્વિકલ્પ સ્વરૂપ ના આધારે થાય પણ રસ ઠંડો થાય, પશ્ચાતાપ થાય તો રસ
તીવ્રતા
ફેર પડે.
કેવળ પ્રારંભ જયારે થઈ શકાય કે જયારે પ્રાણાંત પર્યંત નિષ્ઠાભેર દ્રષ્ટિ વર્તે,
કેવળ માત્ર પ્રારબ્ધ હોય અને અન્ય કર્મ દશા વર્તતી ન હોય તો તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે. પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંત પર્યંત નિષ્ઠાભેદ દ્રષ્ટિ ન થાય, અને તને સર્વ પ્રસંગમાં એમ બને છે એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે તેને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી. આ વાત વિચારી હે જીવ, હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થા અથવા નિવર્ત. હવે પોતાને ને પોતાને સંબોધન રહે છે આ શ્રીમદ્જીના પોતાના અંદરના પરિણામોનું અવલોકન છે. અભ્યંતર પરિણામ અવલોકન એમાંથી આ લીધું છે. તો કહે છે કે સામાન્ય રીતે જે પ્રારબ્ધનો ઉદય આવે છે એમાં જીવ ફેરફાર કરવા માગે છે. શું કરે છે કે આ આમ નહીં ને આમ થાય તો ઠીક છે, આમ નહીં ને આમ થાય તો ઠીક છે, અનુકૂળ હોય તો જલ્દી અનુકૂળતા મળે તો ઠીક છે, પ્રતિકૂળ હોય તો ટળે તો ઠીક છે, એમ કાંઈ ને કાંઈક કરવા માગે છે. પણ કેવળ માત્ર પ્રારબ્ધ ક્યારે કે પોતે નિષ્ક્રિય રહે ત્યારે. નાનીને એમ કહેવાય કે ભાઈ એને કેવળ પ્રારબ્ધનો ઉદય છે, તો એને શું છે કે એ ઉદયની અંદર ફેરફાર કરવાની બુદ્ધિ નથી. તો એ કેવળ પ્રારબ્ધને ભોગવે છે ત્યારે એને કેવળ પ્રારબ્ધ કહેવાય. ત્યાં સુધી કે પ્રાણાંત પર્યંત નિષ્ઠાભેદ દ્રષ્ટિ ન થાય, નિષ્ઠાભેદ એટલે કે ફેરફાર કરવાની નિષ્ઠા નથી. ક્યાં સુધી કે ભલે પ્રાણ જવા હોય તો જાય, એટલી પ્રતિકૂળતા હોય કે પ્રાણ જાય તો પણ કાંઈ એમાં ફેરફાર કરવો નથી, ત્યારે એને કેવળ પ્રારબ્ધનો જ્ઞાતા ભાવે ઉદય છે. કેવળ પ્રારબ્ધ એ નિર્જરી જશે, એની નિર્જરા થશે. એટલે તને સર્વ પ્રસંગમાં એમ બને છે એવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તેને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી, એટલે કે કાંઈ કરવા જેવું નથી એવો અભિપ્રાય રાખો. અને આવા અભિપ્રાય રાખીને નિવૃત્ત થા, તો ઉદયથી નિવૃત્ત થા અને સ્વમાં પ્રવૃત્ત થા એમ કહેવાય. પોતાને પોતાને સંબોધન પ્રવૃત્તિ એમ છે. શૈલી કરી છે એમણે પ્રમાદના પરિણામ ને એમ કે છે કે હે પ્રમાદ તું ચાલ્યો જા ચાલ્યો જા, શૈલી કરી છે. પોતે એનાથી નિવૃત્ત થવા માંગે છે. બ્રહ્મચર્યના પરિણામને કહે છે કે તું પ્રસન્ન થા પ્રસન્ન થા. એવી રીતે વ્યવહારનો ઉદય છે એને કહે છે તું ભાઈ શાંત થા શાંત થા. એવી રીતે હે દીર્ઘ સૂત્રતા, સુવિચારનું ધીરજનું ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઈચ્છે છે. એવો તો ન થાય. દીર્ઘ સૂત્ર એટલે લાંબી દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ એમ કરવો જોઈએ, એવો અર્થ કરવો જોઈએ. પછી બંધ બેસી જશે, એવો અર્થ કરો તો બંધ બેસી જશે. પ્રશ્ન મૂકી દીધો છે, પેલાની જેમ નથી લીધા પણ એ પ્રશ્ન મૂકી દીધો છે. સુવિચારનું, ધીરજનું, ગંભીર પરિણામ, ગંભીરપણાનું પરિણામ શું, શા માટે થવા ઈચ્છે છે એ દીર્ઘ દ્રષ્ટિ, તો આનું પરિણામ શા માટે થવા ઈચ્છે છો, એમ પ્રશ્ન મૂકી દીધો છે. બીજું કઈ પોતાના પરિણામો છે એ લખતા હતા, ડાયરી જેવું રાખતા હતા. પોતાના પરિણામ આવે એનું અવલોકન કરે અને એ લખે, એ પદ્ધતિ હોય છે એમાં રસ લેવાની. અવલોકનમાં વધુ રસ લેવો હોય તો એ જાતની એક લખવાની કોઈ પદ્ધતિ હોય, કોઈ કોઈ એવું હોય. રાજ્ય તો પોતાનું નામ રાજચંદ્ર છે ને, એટલે રાજ્ય હે રાજચંદ્ર, આવા મનોરથ નું ધારણ કર, શું એમ કે છે કે જેથી તારું શ્રેય થઈ જાય. ધાર એટલે મનોરથ, મનોરથ એવા મનોરથ ને તું ધારણ કર, ધાર પછી કોમા છે, તો તારું ભવિષ્યની અંદર શ્રેય થઈ જશે. આખી કડી આમ છે કે સંશય બીજ ઉગે નહીં અંદર, જે જીન ના કથનો અવધારું, જૈનેન્દ્ર ના કથનો અવધારણ કરતા મને સંશય નો ન થાય એવી હું ભાવના ભાવું છું. હે રાજચંદ્ર, આવો માનો મને મનોરથ સિદ્ધ થાય અને ધારણ થાય આવો મનોરથ, તો મારું શ્રેય થશે. શ્વાસ મેળવવા માટે શબ્દો આગળ પાછળ લખવા પડે. કવિતાની અંદર એવું છે, એને ક્યાં કયો ક્રિયાપદ લાગુ કરવું, ક્યાં કયું, એ અભિપ્રાય અનુસાર, હા અભિપ્રાય અનુસાર અર્થ કરવો પડે. આજે આખો લોક છે, સંસ્થાન એટલે આકાર, પુરુષાકારે છે, તો એની પાછળ શું સંકેત છે? લોક પુરુષ સંસ્થાને કહ્યો એનો ભેદ, ભેદ એટલે એનું રહસ્ય, તમે કાંઈ દીધો એમ પ્રશ્ન કર્યો છે. લોકની રચના પુરુષાકારે છે, આ જે જોડે છે ને, હાથ બે સ્કેર ઉપર રાખીને માણસ ઊંઘો હોય એવો આકાર જે છે, એવો જે લોકનો આખા લોકનો આકાર છે ચૌદરાજુ, એનો કાંઈ તમને રહસ્ય સમજાય છે, એનું કાંઈ કારણ સમજાય છે કે હું સમજાવું તો તમે મને મારી ચતુરાઈ ગણશો, એમ આવડત ગણશો, એમ પ્રશ્ન મૂકી દીધો છે. શરીર પરથી એ ઉપદેશ, આ શરીર છે, મનુષ્ય શરીર છે, એના ઉપરથી ઉપદેશ આપ્યો છે. જ્ઞાન દર્શન કે ઉપદેશ, જ્ઞાન દર્શન અને ચારિત્ર, એમ આત્મામાં આ શરીર આકાર આત્મા છે, મનુષ્યના શરીર આકાર આત્મા છે, એ આત્માનો આશ્રય લેવા માટે, પોતાના સ્વક્ષેત્રમાં જ આશ્રય લેવા માટે, પોતામાં જ વ્યાપકપણે જ્ઞાન દર્શન અને ચારિત્ર એમાં જ રહે એવો એનો કંઈ ઉપદેશ છે, એમ તમે જેમ એનો અર્થ કરી દો, જેમ જણાવો, તમે જેમ અર્થ કરો તેમ અમે સાંભળીએ, અને એમાંથી ક્ષેમ એટલે આત્માનું હિત થાય એવું કાંઈક લઈએ, અથવા એવું કાંઈક દઈએ, લઈએ એટલે કહીએ, એવી કવિ તે કરી છું.
બ્રહ્માંડ કા પતા તો લગ જાય,
સમજ પીછે સબ સરળ હૈ, બિન સમજ મુશ્કિલ. માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયા સંદેહ, જ્યારે યથાર્થ માર્ગ મળ્યો અંતર્મુખ થવાનો, ત્યારે બધી શંકા છૂટી ગઈ. હોતા સોતો જલ ગયા, જે મારું 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 માયનું તું એ બધું સળગાવી નાખ્યું. ભિન્ન ક્રિયાની જ દેહ અને પોતાના દેહને પણ જુદો પાડ્યો. સમજ પીછે સમ સરળ હે, આ બધું સમજાવવા સમજાવવાથી તો બધું સરળ છે, ન સમજાય ત્યાં સુધી કોયડા જેવી મુશ્કેલી લાગે છે. એ મુશ્કેલી ક્યાં કહું, એની શું મુશ્કેલી કહેવી, એનો ઉકેલ ન જડે એની મુશ્કેલી શું કહેવી. ખોજ પિંડ બ્રહ્માંડ કા પતા તો લગ જાય, એવી બ્રહ્માંડી વાસના જબ જાવે તબ, એમ કરીને અધૂરું મૂકી દીધું છે પદ. એમ ઉપર એક લીટી અધૂરી મૂકી છે, એમ અહીંયા પણ એક પદ અધૂરું મૂક્યું છે. ખોજ પિંડ બ્રહ્માંડ કા, તારા તારો જે આ બ્રહ્માંડ છે એમાં તું ખોજ લગાવ, જિજ્ઞાસાથી શોધ કર, તો પત્તો લાગી જાય એવું છે. તારામાં તારામાં તારો પત્તો લાગી જાય એવું છે. પણ એહી બ્રહ્માંડી વાસના, પણ બહારના બ્રહ્માંડમાં અંદરના બ્રહ્માંડમાં ખોજ કર તો પત્તો લાગી જાય. બહારની બ્રહ્માંડી વાસના છે, બહારમાં જે ખોજ કરવા જાત એ બધી વાસના બ્રહ્માંડી વાસના છે. બહારના બ્રહ્માંડમાંથી ક્યાંય મળે એવું નથી. જબ જાવે એવી વાસના જ્યારે જાય ત્યારે પત્તો લાગી જાય એમ કહેવામાં આવે. આપન કો જબ ભૂલ ગયે અગર કહાં સે લાયે, આપ આપ એ શોધશે આપ આપ મિજાય. અહીંયા તો આમ પૂરું થાય છે, પછી આ આ કોઈ ઉમેર્યું લાગે છે. એનો અર્થ કઈ અધૂરું જ મૂક્યું છે ને, પાછળ શું કહેવા માંગે છે તો લખ્યું નથી. ચાર પદ માંથી એક જ પદ લીધું છે ને, એટલે અધૂરું લીધું છે તો કહેવાનું કહેનારે શું કરવા અધૂરું મૂક્યું, અથવા પાછળ શું કહેવા માંગે છે શું ખબર પડે. લખાણનું એવું છે કે લખનારે મનમાં શું અભિપ્રાય રાખીને લખ્યું છે એના ઉપર એના અર્થઘટનનો આધાર છે. હવે જ્યારે લખનાર પોતે જ ગેરહાજર હોય ત્યારે કેટલીક વાર કોઈ કોઈ લખાણની અંદર સ્પષ્ટતા ન પણ થાય. આ તો બધા ઘણા પદે લખતા હતા, એમાં આ બધા સમ્યક દર્શન થયા પહેલાં ઘણા ઘણી કવિતાઓ રચતા હતા. પોતાને કોઈ જિજ્ઞાસા હોય, કોઈ શંકા હોય, કોઈ પ્રશ્ન હોય તો એની કવિતા લખી નાખે. આ લોકોએ શું કર્યું છે, જેટલું એમના અક્ષરવાળું સાહિત્ય આવ્યું એ બધું છાપી રહ્યું છે. એમાં એટલો વિચાર નથી કર્યો કે આ છાપવાથી એમની દશામાં તો લોકોને પછી શું શંકા થશે, એમની દશા જે દશા તંદુરસ્ત થઈ હોય એ પ્રદર્શિત કરે તો બીજાને લાભનું કારણ, પણ રોગિષ્ટ દશા પ્રદર્શિત કરવાથી બીજાને લાભનું કારણ એ જાતનું વિવેચન કરે છે પ્રકાશન કરનારા. હા, તે વિષ્ણુ વર્ષ સારું છે, અથવા જે તે વર્ષમાં એમની જે તંદુરસ્ત વિચારોની શ્રેણી ચાલી એ હું કહેતા વાંધો નથી. પણ કેટલીક બાબતમાં તો શું છે કે એમની જે ડાયરી છે ખાસ પોતા માટે જ હતી, કે જે ખરેખર બહાર મુકાય પણ નહીં, લખનાર મોજૂદ હોય તો એની રજા લેવી પડે અંગત વાતોની હોય, એવા અંગત વિચારો છે. કોઈ વાર એમાં તંદુરસ્તતા ન હોય તો એ બધું કાંઈ સમાજ માટે બહાર નમતા. આમ સમાજની એ કામની ચીજ હોય કે લાભની ચીજ હોય, આમ સમાજ માટે તો લાભ થાય એવી ચીજ. એમાં ડાયરી લખાણોમાં તો બધું એવું તૂટક તૂટક હોય, ટૂંકા એવા હોય એ લખ્યા હોય, શંકા થઈ હોય એ લખ્યું હોય, નબળા કોઈ વિચાર ચાલી ગયા હોય તો એ લખ્યા હોય, કેમ કે એ તો પોતાનું અંગત હતું એ તો લખાણ પોતાના માટે હતું. ભેદ વિજ્ઞાન કઈ રીતે શરૂ કરવું એની વિધિ, ભેદ વિજ્ઞાન ઉદયથી શરૂ કરવું, ચાલતા ઉદયમાં જ્ઞાનને જાણવા માત્રના સ્થાનમાં જોવું અને રાગ છે એમાં પોતાપણે ન ભરવું. જ્ઞાનમાં પોતાપણું કરતા રાગમાં પોતાપણું ન થાય અને નહીતર થયા વિના રે નહીં, કેમ કે એનું જ પરિણામ છે. માટે એના દિવસે જે થઈ ગયું છે થયા વિના રે નહીં, અને રાગમાં પોતાપણું થઈ જાય તો જ્ઞાનમાં પોતાપણું રે નહીં, કેમ કે બે એવી ચીજ છે કે એક સાથે બેમાં પોતાપણું રે એવું નથી, એનું જુદા પડવું છે. એમાં જ્ઞાનમાં પોતાનું અસ્તિત્વ જોવું, જ્ઞાનમાં અહંપણું કરવું, હું માત્ર જ્ઞાતા પણ કરવું, સ્વઅસ્તિત્વ પણ, અને રાજાજીને ભિન્ન જાણવા, જુદા જાણવા, જ્ઞાન સ્વરૂપે નથી જ્ઞેય સ્વરૂપે છે અને તેનાથી મને કિંચિત લાભ નથી, એટલો નુકસાનનો ભાવ ચાલે છે, ત્યાગવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે, એ દ્રષ્ટિકોણે રાખે. એ રીતે સર્વ ઉદયમાં ઉદયકાળે જ્ઞાન પણ મોજૂદ છે અને રાગાદી ઉદય ભાવ પણ મોજૂદ છે, બંને એને ભિન્ન ભિન્ન જાણવા, જ્ઞાનમાં સ્વપણું રાખીને સ્વપણું કરીને ભિન્ન થશે એ સિવાય. આ જ્ઞાનને આ રાગ એમ એમ નહીં, કેમ કે રાગમાં તો હું પણ થઈ જ રહ્યો છે, એ હું પણ રાગમાં થઈ રહ્યું છે ત્યારે જ્ઞાન છૂટી જાય છે. જ્ઞાનને હું પણ ગ્રહતા, હું પણ વેદતા, હું પણ જાણતા રાગથી છૂટું થવાય છે, એ વેદ જ્ઞાનની વિધિ છે. અને એમાં ત્રિકાળી સ્વરૂપનું લક્ષ્ય રહેવું એ વાત સાથે સાથે અને સરસ છે કે ત્રિકાળી આત્મ સ્વરૂપના લક્ષ્ય વેદ જ્ઞાન થવું. જ્યાં સુધી ત્રિકાળી આત્મ સ્વરૂપ ઓળખાયું ન હોય ત્યાં સુધી ઓળખવાનો પ્રયત્ન કરવો અને એ ઓળખવાના પ્રયત્નના સ્તરમાં એનું જે જ્ઞાન ચાલે છે એ કોટીનું જે જ્ઞાન ચાલે છે. તો ત્યાં એવી કોટીનું જે જ્ઞાન છે કે તપાસવારૂપ છે. સામાન્ય ઉદયની અંદર ત્યાં ભેદ જ્ઞાન ચાલી શકતું નથી, ચાલતું પણ નથી, પણ વિશેષ ઉદય હોય હરખના પ્રસંગનો કે શોકના પ્રસંગનો ત્યાં એને પોતાનામાં તપાસ કરે કે જ્ઞાનમાં તપાસ કરે કે શું મેળ્યું તો હરખાઈ ગયો છો અને શું ગયું તો શું દુઃખી છો, તારામાંથી શું ગયું, તારામાં શું આવ્યું, તારામાં એટલે જ્ઞાનમાં, પોતામાં એટલે જ્ઞાનમાં શું આવ્યું તપાસે તો કે લાગશે કે કઈ આવ્યું નથી, આ જૂઠો અર્થ થાય. અને જો દુઃખ છે એને એમાં એમાં એ વખતે જ્ઞાનને તપાસે તો પણ કાંઈ ગયું નથી, કલ્પના માત્ર કરી છે કે મારામાં મને નુકસાન થઈ ગયું, મને મારું ગયું, મને નુકસાન થઈ ગયું, મારું ગયું, કલ્પના માત્ર તપાસે તો જણાય છે જ્ઞાને એમને મથું જાણવા પડે એવું નથી. એમ જોતા 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 એને એમ લાગ્યા કરે કે હવે આ જ્ઞાન તો એવું છે કે અવ્યાબાદ સ્વરૂપ છે, શાશ્વત સ્વરૂપ છે, અખૂટ જ્ઞાનનો ભંડાર હોવાથી જ્ઞાન ચાલ્યું જ આવે છે અને જ્ઞાનને કાંઈ થતું નથી, આવું મારું કોઈ જ્ઞાનનું અમાપ સામર્થ્ય છે એમ જ્ઞાનના અનંત સામર્થ્યનો પત્તો લાગતા અનંત સામર્થ્યમાં બીજા અનંત ગુણોનું દળ પણ એની અંદર પકડાઈ જાય છે ત્યારે એને ઓળખાણ થાય. એ ઓળખાણ પછી એ જ્ઞાનમાંથી જ્ઞાનની ધારા ચાલે છે, એ જ્ઞાનથી રાગાદીની ધારા કોઈક જુદી ચાલે છે, એમ જ્ઞાનને રાગ વિશેનો જ્ઞાનમાં અહંપણો અને રાગના નિષેધરૂપ જ્ઞાન પછી યથાર્થ ચાલે છે. એટલે જેને બહુ શરૂઆત કરવી છે એને સામાન્ય પ્રસંગોમાં ભેદ જ્ઞાન ન થતું હોય ત્યારે ઉગ્ર પ્રસંગોમાં ઉગ્ર વેદનના પ્રસંગોમાં પછી અનુકૂળતાના કે પ્રતિકૂળતાના કોઈ પણ વેદનના પ્રસંગમાં ખાસ તપાસણી કરી લેવી કે જ્ઞાનને શું કહ્યું, મને એટલે જ્ઞાનને શું કહ્યું, જ્ઞાનને એટલે મને શું કહ્યું, આ સંચાલન એ રીતે શરૂઆત કરવી જોઈએ. હવે એ રીતે શરૂઆત કરીને એમાં કઈ તકલીફ હોય તો પ્રશ્ન લાંબો કે એમાં બરાબર ચાલતું હોય તો એને હું વિચારણા કરશો, એ બરાબર ન ચાલતું હોય તો એની વિચારણા કરશો. પણ પ્રેક્ટિકલ સાઈડમાં આવીને પ્રેક્ટિકલ સાઈડથી જો એ પ્રશ્ન વધારે આગળ ચાલે તો એના ઉનાળામાં જવાય અને એમાં વિકાસ કેમ થાય એ નીતિ પણ હાથમાં આવે. શાસ્ત્ર ના તો અભ્યાસી થઈએ છીએ પણ આ થોડાક પ્રેક્ટિસ ના અભ્યાસી થઈએ. નથી કર્યું એનો અર્થ બીજો શું થાય છે ખબર છે કે એટલો બધો જીવ સંયોગમાં નીકળાઈ ગયો છે અથવા પૂછે છે પણ એનું કામ કરવાની નબળા એ બાબતમાં જાગૃતિ નથી આવી. પછી શું થાય છે એનો એ પ્રશ્ન ઉભો કે કેમ શરૂ કરું. પણ અત્યારથી ચાલતા બધો ઉદય જ છે, પ્રત્યેક ક્ષણે ઉદય ચાલુ. પછી એમ નથી કે ઉદય આવે ત્યારે આ બધું કરવું છે, ઉદય તો ચાલુ જ છે. તું શરૂ કર ત્યારે તારા માટે એક આમનું સાધન થઈ જાય છે જુદા પડવાનું, એ ચાલુ જ છે. પોતે દરકાર કરીને બહુ મહત્વનું કામ છે એવી ગંભીરતા લાવીને, જીવન મરણનો પ્રશ્ન છે એવી ગંભીરતા લાવીને કામનો પ્રારંભ કરવો નથી શરૂ થતું. એમાં તો ઘણી વાતો છે કે એની ગંભીરતા નથી, એની કિંમત નથી, એની ચિંતા નથી, એની દરકાર નથી, એની કાંઈ ગણતરી નથી. સાંભળીને કાઢી નાખવા જેવું થાય છે એટલે જે વાત સાંભળીએ છે એના ઉપર પગ દઈને હાલવાનું થાય છે. આમ તો પૂજાનો અર્ધ નીચે પડ્યો હોય તો આમ કે કોઈ પગ જશો ને ઉપર પૂજાનો અર્ધ ચડાવેલો, પણ આ તો ઈચ્છું સુધી બધી વાત છે. ગંભીરતા છે આ તો સામાન્યમાં થાય તો સારી વાત છે, તીવ્ર ભાવના વાળાને સામાન્યમાં પણ થાય. પણ આ તો એ ન થતું હોય તો આટલો રસ્તો છે કે જયારે તું નીચે ધક્કો આવે છે પરિણામ ઉપર તીવ્રતાનો ત્યારે તો કઈ જાગૃતિ આવી ગઈ. તો પછી આ પ્રશ્ન ક્યાંથી આવ્યો એ સવાલ છે, પ્રશ્ન ક્યાંથી આવ્યો? હવે એમને ખેંચો ઉપરથી ઉનાળામાંથી આવે તો આવા કારણે થોડુંક એને જાગૃતિ આવવી જોઈએ. ઘણું લાભનું તો ઘણું નુકસાનનું, બે વખતે ઘણું નુકસાનનું કારણ. મોટું નુકસાન આવતું હોય ત્યારે તો કાંઈક એને ચેતવું જોઈએ, નહીં તો પછી ઉપરથી ફેંકા ફેંકી જવું એનો તો કાંઈ અર્થ નથી. જ્ઞાનમાં અહમ પણ સીધું ન થતું હોય તો જ્યારે પણ કોઈ સારા માથા પ્રસંગે તીવ્ર રસ થતો હોય ત્યારે જ્ઞાનને તપાસવા જાવ કે આમાં હું આવી ગયું કે તને હરખ થઈ ગયો, તારામાં શું આવી ગયું, કહેલું ગયું કે તને દુઃખ થઈ ગયું, આ તપાસ એટલે સીધો જ એનો પારો, રસનો પારો નીકળી જશે. આ પ્રેક્ટિસ વારંવાર કરવી, એમાંથી પછી સામાન્ય પ્રસંગોમાં પણ જ્ઞાનને તપાસવાનો અને ભીન પડવાનો વિધિ છે કે આવડત છે એ આપણો આવશે. માત્ર જાણનાર છો ને એના બદલે આ ઠીક છે, આ ઠીક છે એમ કરવા છેતરે જાય તો જે છે જેવું છે એનો જાણનાર છે. લાલ ને લાલ, લાલ ને લાલ જાણે, સફેદ ને સફેદ જાણે, એમાં આ લાલ સારું ને આ સફેદ સારું નહીં કરવાનું કાંઈ મતલબ જ નથી. એનો જ્ઞાન ને હું મતલબ છે જાણવા સિવાય, લાલ ને સારું જાણવાથી જ્ઞાન માં કાંઈ આવી જવાનું નથી, સફેદ ને સારું જાણવાથી આ કઈ જ્ઞાન ને નુકસાન થવાનું નથી, આ તો મફત નું નુકસાન કરે છે, સારું નથી કરે, કઈ કરી શકે સારું નરસું કરીને પછી એમાં તો કઈ કરી શકે એમ છે. બીજું કે જો વિચાર કરે તો આત્મા શાશ્વત પરિપૂર્ણ જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, પરિપૂર્ણ, કોઈની જરૂર નથી એની અંદર એવો કે બીજાની આકાંક્ષા કરવી પડે, આગ્રહતા કરવી પડે. અને બહારમાં જે છે એ કુદરતી ક્રમ પ્રમાણે તો થયા જ કરે છે, ફેરફાર છે, પલટના છે. બહારમાં શું છે, બીજા ચેતન ને અચેતન પદાર્થો, એ ચેતન અને અચેતન પદાર્થોનું પરિણમન સતત ચાલ્યા કરે છે, એના ગુણધર્મ અનુસાર કુદરતી ચાલ્યા કરે છે, અને એમાં કાંઈ પણ હસ્તક્ષેપ કરવાનો આ જીવનો અધિકાર નથી અને વસ્તુ સ્થિતિ નથી, એટલે ખોટી ઉપાધિ કરવાની કાંઈ એને જરૂર નથી. અને નિરુપાધિ કેવું પરિપૂર્ણ સ્વરૂપ, એ તો પોતે જ છે, તો ફરે એમાં નિરુપાધિક સ્વભાવમાં ભાવમાં ફરે, શું કરવા બીજી માથે દુઃખ મળે એમ. એક વાત એ સમજી લેવાની જરૂર છે કે આત્મા કરી શકતો નથી, આત્માને વૃત્તિ થાય છે એટલું કરી શકે છે, વૃત્તિ થવા સિવાય આગળનું કોઈ કાર્ય આત્મા કરી શકતો નથી. હવે જો વૃત્તિ થઈ જાય અને કોઈ કાર્ય થાય તો એને અધિકાર છોડી દેવો કે મેં ઉપકાર કર્યો, અધિકાર છોડી દેવો, કેમ છોડી દેવો કે વસ્તુ સ્થિતિ નથી, આ તો મને વૃત્તિ થઈ, કાર્ય તો થવા યોગ્ય હતું તે થઈ ગયું, હવે એ વૃત્તિ થઈ એમાં મેં એનું હિત કર્યું છે એ વાત તો આવી નહીં બરાબર, કેમ કે મને તો માત્ર વૃત્તિ જ થઈ ગઈ અને એ વૃત્તિમાં મારું હિત પણ થયું નથી, આ વૃત્તિમાં નથી મારું હિત થયું, આ વૃત્તિમાં નથી એનું હિત થયું, હવે એ વૃત્તિ કરવાનો રસ ક્યાં વધી રહેવાનો હતો. નુકસાન કોને થયું, કોને નુકસાન થાય છે, કાઢવાની વૃત્તિ આવી છે, નીકળવાનો હતો ત્યાં નહોતો થવાનું કઈ કાર્ય છે, છગડાવાનું તો ન થયું, થવાનું હોત તો મારી વૃત્તિ હોત તો થઈ જાય, મારા કામ એ વસ્તુ એવી રીતે ન બને, એટલે મને તો વૃત્તિ આવી છે, એના નસીબમાં વેદના હતી તો મારી વૃત્તિ સફળ ન થઈ, એના નસીબમાં વેદના નહોતી, કોઈ પાપનો ઉદય નહોતો તો વૃત્તિની સફળતા દેખાય છે, તો પણ મેં કાંઈ કર્યું નથી, બચાવ્યો તો મેં નથી, માર્યો તો મેં માર્યો નથી, બચાવ્યો તો મેં બચાવ્યો નથી, મારી વૃત્તિ છે એ વૃત્તિ પૂરતી મર્યાદિત છે, આગળના કાર્યમાં એની મર્યાદા નથી કામ કરવાની, એવું જ્યારે એને પોતાને સમજાય છે ત્યારે એને એ વૃત્તિની ઉગ્રતાનો રસ ઠંડો જાય છે. એટલે પર બાજુ જે ચાલતા પરિણામ, બીજાને લાભ કરવાના કે બીજાને નુકસાન કરવાના, એવા જે પરમાં રોકાતા પરિણામ નિરર્થક છે, એનું સાર્થક પણ નથી, એમ જ્યારે ખ્યાલમાં આવે છે ત્યારે એ પરિણામનો રસ ઠંડો થાય છે અને ત્યારે એ પરિણામ પોતાની બાજુ કાર્ય કરવા શક્તિમાન થાય છે. ત્યાં સુધી પોતાનું કામ કરવા, બીજાનું કામ કરવાના જોરમાં પોતાના કામ કરવાની શક્તિ ગણાઈ જાય છે. પહેલી સ્વદયા પાળ, પરદયા એની અંદર સમાયેલી છે. પરદયા એકાંતે પાળવા જઈશ, સ્વની નિર્દયતા થશે અને પરદયા પાળવાનો તારા હાથની બાજી છે નહીં, એના પુણ્ય પાપને આયુષ પર્વતનો આધાર છે. જો સ્વદયાની ઉપેક્ષા કરીને પરદયા કરવી છે કે સ્વદયાની અપેક્ષા કરતા પરદયા સહેજે પડાય એમ જાણવું, પરદયાની અપેક્ષા રાખીને એકાંત પરદયાની વૃત્તિમાં સ્વની નિર્દયતા જીવ કરી જાય છે, આ ખોટું કરે છે. ઉપેક્ષા નથી થતી એમાં, પરદયા પડાય છે સમ્યક પ્રકારે, સમ્યક પ્રકારે પડાય છે, એમાંથી અહમ પણ છૂટી જાય છે અને પરદયા પડાય છે. અને એના વગર પરદયા પાળવા જતા અહંપણાનું અભિમાન કરીને પરદયા પડાય છે. હવે દુર્ગુણ સહિત પાળવી છે કે ગુણ સહિત પાળવી છે, તો આ રસ્તો ગુણ સહિત પાળવાનો આ રસ્તો, નહી તો દુર્ગુણ આવ્યા વિના નહીં રીએ. આવી જ આ કરતા એક વાર ઘરે થઈ ગયા મોટા ભાઈ ચર્ચા થઈ જાય કે અહંપણ કેવી રીતે કાઢશો. મેં દાન આપ્યું, દાન આપો એ સારી વાત છે, એવી ભાવના થાય, પણ મેં આપ્યું એ કેવી રીતે છોડશો? આનંદ થાય છે પણ શેનો આનંદ થાય છે? અહંપણો અહંપણો આવ્યું એનો આનંદ થાય છે? આવું થાય છે કે જયારે પરોપકારની વૃત્તિ, પરોપકાર કરવો ઘણો સારો છે એવા એકમાત્ર અભિપ્રાયથી થાય છે, ત્યારે એવા રાગની પાછળ ક્યાં ક્યાં દ્વેષ છુપાયેલો છે, હારે રહેલો છે એ સમજાતો નથી, પણ એ સમજાય છે કોઈ પ્રસંગ બને ત્યારે. શું કે જ્યારે કોઈ બીજો એવું ન કરતો હોય ત્યારે એને દ્વેષ થાય, આની પાસે પૈસા છે ને હંગા ભાઈને આપતો નથી, આને પૈસા છે ને આને આટલું કરવા જેવું છે તો એનું કરતો નથી, ત્યારે એને દ્વેષ થશે. એક પોતાને જયારે પ્રતિકૂળતા ઉભી થશે અને બીજો મદદ કરેલી પરિસ્થિતિમાં હોવા છતાં મદદ નહીં કરે ત્યારે એને દ્વેષ થયા વિના નહીં કરે કે મેં આટલું આટલું લોકોનું કર્યું, લોકો કોઈ મારે સામું જોતા નથી, જોવાઈ જાય એટલે એટલો દ્વેષના પરિણામ થશે, કેમ કે તીવ્ર રાગના પરિણામ કેવા છે. એટલે એ વસ્તુ હારે ને હારે ઊભી જ છે. જો સાચી સમજણ ન હોય તો આ દુર્ગુણ સાથે ઊભો જ છે, એક સિક્કાની બે બાજુ જેવો છે. અહીંયા એમ જૈન દર્શન એમ કહે છે કે તારે સારું કરવું હોય તો પણ ગુણવાન રહીને કર, અવગુણી રહીને સારું કરવા જઈશ સરવાળે સારું નહીં થાય, સરવાળે ખરાબ થશે. એનું શું? એટલે આ તો નિર્દોષ માર્ગ છે, સાંગો પાંગ નિર્દોષ માર્ગ છે. એટલે એને સમ્યક નામનું વિશેષણ લગાવ્યું છે માર્ગ. બાકી તો દુનિયામાં બધા કરે છે પણ કોઈ સમ્યક નથી, કેમ કે પાછળ અવગુણ ઉભા છે એટલા જ છે, ઉપર ઉપરથી ગુણ દેખાય છે પાછળ અવગુણ એટલા જ ઉભા છે. ખરે ઉનાળે શરીરે ભભૂતિ લગાવીને પંચાંગની આમ અગ્નિનું હુંડાળું કરીને ઊંધે માથે તપ તપતા પાવા જોયા છે, લંગોટી પહેરી હોય, આમળી ફાડી નાખે એવો તડકો હોય ઉનાળાનો, અને 10 વાગે તડકો જ્યાં શરૂ થાય ને ત્યારે એ શૌચ વગેરે પતાવી નાય, પછી તરત રાખ તોડે, નાય ને સ્નાન કરે છે, નાય ને રાખ તોડે અને પછી મોટું કુંડાળું કરી 8-10 ફીટના ડાયામીટરનો અને બધા થાણા હલકારે, પછી એની અંદર થોડું વાઘનું ચામડું કેવું હોય, ચિત્તાનું કેવું, ચામડા ઉપર એ લોકોને ચામડાના બાદ ને આપણે ચામડાને દોષ સમજીએ. કપણોથી વાળીને બે ત્યાં એક પગે ઉભા રહ્યા ત્યાં ઊંધા માટે ચિત્તાસન કરી દીધું. તે હાલના 4 વાગ્યા તો 6-8 કલાક હવે એ તપશ્ચર્યા કરતા હોય, પણ જરાક ગડબડ થઈ હોય તો એ મહારાજના ડોળા એવા નીકળે કે જોડાને બીક લાગે એવો ક્રોધ હોય એનો. કાંઈ વિવેક ન હોય, એ જન્મને ગાંજો પીએ, જન્મમાં ગાંજો કરી નથી, એને કાંઈ વિવેક ન હોય. એ ધૂનમાં બધું કરે, જેને જે સારું માન્યું છે એની ધૂન ચડે છે, એ ધૂનમાં એ કરે જ જાય છે. પછી બીજા કેટલા અવગુણ ઊભા થાય છે એ બધી એની નજર નથી, કેમ કે એની પાસે સમ્યક જ્ઞાન એ જાતનો દ્રષ્ટિકોણ નથી. જ્ઞાનનો જે સમ્યક જ્ઞાનનો દ્રષ્ટિકોણ જે કઈ રીતનો હોવો જોઈએ છે, એટલે એ ધૂનમાં ને ધૂનમાં ધૂન એ કરે છે. કોઈ દાન આપે તો, કોઈ તપ તપે તો, કોઈ કાંઈક કરે તો, કોઈ કાંઈક કરે કર્યા કરે ખબર નથી કે આ ગતિ આ ગતિનું કારણ શું છે, દુર્ગતિનું કારણ શું છે, છૂટવાનું કારણ શું છે, કાંઈ વિચાર ન મળે. એક વાત પકડાઈ ગઈ એટલે પકડાઈ ગઈ, પછી ફિર્યા કરે. પણ હવે વાયા મૂકતા ત્યાંનો હું જન્મ મરણથી છૂટવાની ચિંતા જ નથી. આટલું સારું કરીએ છીએ ને ભાઈ, સારું ખરાબ વાર નહીં લાગે, સારાને ખરાબ થતા વાર માલું સારું છે, ઉપર ઉપર અંદર બધો કાદવ ભરેલો જ હોય. મોટી સ્વરૂપથી વિરુદ્ધ સર્જાન, મિથ્યા સર્જાન એ ગજબનો રોગ હારે ને હારે. એનું એનું તો ટાળવાની દરકાર સુદ્ધા નથી હોતી બીજા હારા કામ કરવા, માનેલા હારા કામ કરવા પાછળ. પણ તારા આત્માનું ખૂન થાય એની શ્રદ્ધા ઊભી છે એનું હું વિવેક ક્યારે છૂટી જાય એને પોતાને ખબર જ ન પડે, ક્યારે કેટલું પોતાનું અહિત કરે એને ખબર જ ન પડે. આપણે કોઈ સારા કામ કરતા હોય તો એ સમજીને કરે છે કે નહીં એટલો વિચાર કરવો કે આ સમજીને નથી કરતો તો આ બરાબર નથી કરતો, સમજીને કરે તો સારું, એટલો એટલો સદભાવ રાખવો એના પ્રતિ, એટલો સદભાવ રાખવો. બાકી તો આખા જગતના જ્ઞાતા દ્રષ્ટા થઈ જવા જેવું છે, કોઈ સારું કરે કોઈ ખરાબ કરે સૌના પરિણામ સૌને ભારે છે, આપણે શું લેવા કે દેવા કાંઈ નહીં. મારો આત્મા એકલો આવ્યો ને એકલો જવાનો છે, સિદ્ધિને પામે તો એકલો અને 4 ગતિમાં જાય તો એકલો, દુઃખી થાય તો એકલો, દેહ ત્યાગ કરે તો એકલો ને નવો જન્મ ધારણ કરે તો એકલો, શું લેવા દેવા છે. એમ વિચારીને શક્તિને પોતાના આત્મહિતમાં લગાવવામાં આવે છે. આત્મહિતમાં શક્તિ લગાવતા હજી રાગ પહેલા સીધો ટળતો નથી, તો પોતાના રાગને કારણે બીજાને નુકસાન થાય, બીજાને દુઃખ થાય એવો પ્રકાર ઊભો થાય છે, ત્યારે એને ખરો વિવેક જાગે છે કે મારા મન વચન કાયાના કોઈ કાર્યોથી બીજા પ્રાણીને દુઃખ થાય એવું કાંઈ ન થાય એવી મારી ભાવના છે. એ ભાવના એને રહે છે, કેમ કે પરિણામ કોમળ થઈ ગયા હોય છે, આ તો કોમળતામાંથી ઉત્પન્ન થયેલી ચીજ છે. બીજાના હિત અહિત માટે બેદરકાર કઠોર પરિણામથી થાય તો દુર્ગુણ છે, પણ કોમળતા વધે છે આમાં તો, ત્યારે મુનિ થાય છે ત્યારે તો એ ચાલતા કોઈ પણ એક જીવને નાનામાં નાના પ્રાણીને નુકસાન ન થાય એવું જોઈને કેમ એરિયા સમિતિ પાળે છે, ક્યાંથી કરુણા આવી એને. અને તો મન વચન કાયાથી એકદમ પરિગ્રહ છોડી દીધો, 9 કોટી ત્યાગ છે બધો, છતાં ચાલે ચાલવાનું એને પ્રયોજન લાગે છે, મારે આ સ્થળથી બીજે સ્થળે જવું છે, તો એટલી યત્ના રાખે ત્યાંથી કોમળ પરિણામ આવ્યા. નથી કરી શકતો એ માને છે તોય તે એને એટલી કાળજી આવે છે કે મારા મન મન વચન કાયના એ કોઈને દુઃખ ન હો, કોઈને પ્રતિકૂળતા ન હો, એટલે કોમળતા એમ આવી જાય છે. અથવા મૂળમાંથી જ એ વાતો એને પકડેલી છે, કોઈને દુઃખ પહોંચાડવાનો તો સવાલ નથી, પણ સુખ પહોંચાડી શકું છું એ બાને એકલી પોતાની પ્રવૃત્તિ છોડીને એ જ એકલી પ્રવૃત્તિમાં પડી જાય તો અનેક દુર્ગુણો ઉપજવાનો સંભવ છે. અને એની કોમળતા છે એ ક્યારે કઠોરતામાં પરિણમી જશે એની ખ્યાલ નહીં. એટલે ભાઈ કીધું ને કે આપે છે એને ભોજન, પાછો વાળ પકડીને મારે ગાંડ પણ જેવું થાય, ક્યારે હવળું કરે ને ક્યારે અવળું કરે એને ગાંડાને ખબર નથી, એના જેવી વાત છે. આ તો ડાપણની વાત છે.